તારીખ 7-8-1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 96.
મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધિકાર, ગિરિના માસી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. ગિરિ હોવા છતાં આત્મલાભ થતો નથી એવા પ્રયોજનથી આ અધિકાર લખાયો છે. સમ્યક ચારિત્ર અર્થે જે અયથાર્થ પ્રવૃત્તિ થાય છે, કયા પ્રકારનો દોષ રહે છે એ ચર્ચા કરતા પંડિતજી દ્રવલિંગીનું દ્રષ્ટાંત આપે છે. ઉત્કૃષ્ટ બાહ્યાચરણ પાળનારા પણ પરિણામની અંદર ભૂલ કરતા હોવાથી, ભૂલ કરે છે એટલે ભૂલ અહીંયા શ્રદ્ધા જ્ઞાનનું છે, પર પદાર્થને અનિષ્ટ જાણીને ત્યાગ કરે છે અને કેટલાક પદાર્થને ઇષ્ટ જાણીને ગ્રહણ કરે છે. એ જ્ઞાનનો અને શ્રદ્ધાનો દોષ છે અને ત્યાગ ગ્રહણ કરે છે તે આચરણ, એ આચરણ ત્યાં સફળ થતું નથી એમ કહેવું છે. કોઈ દ્રવ ભૂલા ગુરા છે ને એમ કહ્યું 248 પાને છેલ્લો પ્રશ્ન છે. પણ નિમિત્ત માત્ર તો છે એમ કે છે, પરદ્રવનું નિમિત્ત તો ખરું ને, નિમિત્ત એટલે શું એ વાત જુદી છે, પણ નિમિત્ત તો ખરું ને એમ કરીને, નિમિત્ત કારણ છે તેથી એવા પરિણામ થાય છે એવો જે પ્રશ્નમાં અભિપ્રાય છે એનો એ નિરાકરણ કરશે. પરદ્રવ કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, કોઈ નિમિત્ત પરદ્રવ રૂપ કોઈ નિમિત્ત છે એ જીવના પરિણામને ઉપર કોઈ બળાત્કાર કરતો નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે તે પણ ભાવ નિમિત્ત છે. પોતાના ભાવ ક્યારે બગડે છે? પોતાના ઉપાદાનને કારણે પોતાના ભાવ બગડે છે, નિમિત્તને કારણે નહીં, ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. તે પણ બાહ્ય નિમિત્ત છે એટલે શું છે કે એ તો બાહ્ય નિમિત્ત છે એમ કે, પણ બાહ્ય નિમિત્ત છે એ તો પણ એમ કે છે. શું એ કોઈ અંતરંગ નિમિત્ત નથી, એ તો બહારમાં પોતે ભાવ બગાડે ત્યારે એને બાહ્ય નિમિત્ત કહેવામાં આવે છે. મળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે, માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. નિમિત્ત હોય તો જ ભાવ બગડે, તો તમે નિમિત્ત નું કારણ બતાવો, વ્યાજબી છે. વગર નિમિત્તે ભાવ બગડે છે એનું શું કરશો? અંદર અંદર પરિણામ બગડતા જાય, સામે કઈ પ્રસંગ જ ન હોય નિમિત્ત રૂપ, તો પણ પરિણામ બગડે છે એનું શું કરશો? માટે એ કોઈ નિયમ નથી. અહીંયા નિમિત્ત ખરેખર કારણ નથી એમ કહેવું છે. ખરેખર કારણ નો અહીંયા નિયમ લાગુ પડતો નથી નિમિત્તને. નિમિત્ત આવે એટલે ભાવ બગડે જ એવું કઈ નથી, અને નિમિત્ત ન હોય તો ભાવ ન બગડે એવું પણ કઈ નથી. કારણકારીનો નિયમ છે, કારણકારીનો નિયમ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં નથી એ વિષય ઘણો વિશાળ છે. કર્મની પ્રકૃતિ લઈએ કે મિથ્યાત્વ કર્મ નો ઉદય હોય તો ભાવમાં મિથ્યાત્વ થાય, પણ ચારિત્રમો નો ઉદય હોય એટલે ભાવમાં ચારિત્રમો થાય એવો કઈ નિયમ નથી. બધું એક સરખું નથી. શું કહેવાનો મતલબ શું થાય કે કારણકારીના નિયમનું શું, કેટલો પ્રશ્ન અહીંયા ચર્ચાય છે? જેમ કે જીવ વિભાવ કરે નિયમ થી જેવો ભાવ કરે એવા જ કર્મ એને બંધાય. પણ કર્મ નો ઉદય આવે એવા ભાવ કરવા પડે એવો નિયમ નથી પાછો. કારણકારી નો નિયમ ક્યાં છે ક્યાં નથી, બધે એક લાકડીએ ચાલે એવું નથી, બધો જુદો જુદો પ્રકાર છે. હા, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં પણ અમુક જગ્યાએ નિયમબદ્ધ છે, એટલે પારિણામિક ભાવે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જયારે અમુક પ્રકારમાં એવો એવો પ્રકાર નથી, પણ થાય તો નિમિત્ત કહેવાય, ન થાય તો ન કહેવાય, એવું પણ છે. જેમ કે શિષ્યને જ્ઞાન થયું તો ગુરુ નિમિત્ત છે તો જ્ઞાન થયું, નિમિત્ત વિના જ્ઞાન ન થાય, ગુરુ વિના કોઈને જ્ઞાન ન થાય. પણ ગુરુ મળે એટલે જ્ઞાન જ થાય, એવો કોઈ નિયમ નથી. બધે એક જગ્યાએ ચાલે એવું નથી, એક સરખું ચાલે એવું નથી, ક્યાં કેમ છે ક્યાં કેમ છે એ સમજવું પડે. આપણે સંસ્કૃત ના રૂપ જેવું છે, સંસ્કૃત ભીણા એવું, સંસ્કૃત વ્યાકરણ ભીણા હોય, સાત વિભક્તિ ના રૂપ આવે, એકવચન દ્વિવચન અને બહુવચન, સાત ત્રણ એકવીસ રૂપ હોય. શું પુરુષ લિંગ સ્ત્રીલિંગ નાન્યતર લિંગ ત્રણ, એ સિવાય અકારાંત આકારાંત ઇકારાંત છ, એવા જે બધા પ્રકાર છે એમાં એનો નિયમ હોય છે કે આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. તો બધું બધું એવું નથી, કેટલાક સ્પેશિયલ રૂપ છે, એના જુદા જ પાછા વ્યાકરણ છે, જુદા જ રૂપ છે. વ્યાકરણ નો સિદ્ધાંત છે ને, તો વ્યાકરણ નો સિદ્ધાંત પણ અમુક અપવાદ પણ છે એની અંદર. સંસ્કૃત વ્યાકરણ એટલું બધું બહોળું છે કે જેનું સ્મૃતિ જ્ઞાન બરાબર યાદદાસ્ત હોય એને જે રૂપ આવડે નિતર નો આવડે ભૂલ ખાઈ જાય. શું આમાં એવું છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો વિષય બહુ બહોળો છે. ક્યાંક નિમિત્ત નૈમિત્તિક સંબંધ નિયમ પારિણામિક ભાવે એટલે નિયમચિત છે, એમાં ફેરફાર થાય જ નહીં. કોઈ પણ જીવને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોય એના ભાવમાં મિથ્યાત્વ જ હોય, એની કોઈ પૂર્વ તૈયારી છે જ નહીં એ મિથ્યાત્વને ઉપશમ કરવાની કે ક્ષય કરવાની કે ક્ષોપશમ કરવાની, એ નક્કી થઈ ગયો. બીજી કર્મ પ્રકૃતિમાં એવું નથી કે બીજો ઉદય હોય તો એને એવા પરિણામ થાય એવો કોઈ નિયમ નથી. ન પણ થાય, વધારે પણ થાય, ઓછા પણ થાય, બરાબર પણ થાય, અને ન પણ થાય, ચાર ભાંગા છે. હા, એ તો ઉપચારથી કારણ છે, નિયમ હોય ત્યાં ઉપચારથી કારણ છે, ન થાય ત્યાં તો કારણનો સવાલ નથી રહેતો. પણ જ્યાં નિયમિત નૈમિત્તિક સંબંધે કારણ કાર્ય વિચારાય છે ત્યાં પણ એ સંબંધ ઉપચારથી છે. ખરેખર એકબીજા દ્રવ્યમાં પરસ્પર સંક્રમણ નહીં થતું હોવાને લીધે ખરેખર કોઈનું કાંઈ કરતું નથી, એ રાખીને વાત છે. પાછી કારણ કાર્ય પણ જ્યાં જ્યાં કારણ કાર્ય સંબંધ હોય ત્યાં ત્યાં લાગુ પડે, પોતામાં કે પરમાં. કારણ કાર્ય સંબંધ જ્યાં થતો હોય ત્યાં લાગુ પડે. બીજાનું કારણ નથી, એ પોતામાં ઉપદેશમાં એમ લેવું, ઉપદેશ એમ ગ્રહણ કરવો, આત્મહિતાર્થ એમ ગ્રહણ કરવો કે મારા પરિણામ મારા કારણે છે, મારા પરિણામ કોઈ બીજાના કારણે નથી એમ લેવું, ઉપદેશ એમ ગ્રહણ કરવો પોતાનો સુધાર થવા અર્થે. પારિણામિક ભાગે છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળાણુ આકાશ એ ચારે દ્રવ્યો જે બીજા પાંચ દ્રવ્યોમાં, પ્રત્યેક દ્રવ્ય બીજા પાંચ દ્રવ્યમાં નિમિત્ત થાય છે. શું અથવા ધર્માસ્તિકાય તો જીવ પૂજ્ય નિમિત્ત થાય છે, તો એ બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધ પારિણામિક ભાવે છે, અનાદિ અનંત છે. પારિણામિક ભાવે એટલે અનાદિ અનંત છે એમ જેવું. હા, એટલે બીજી બધું તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અપ્રયોજનભૂત છે, જાણવાનો વિષય છે, પ્રયોજનભૂત નથી. પણ પોતાના બગાડ સુધારનું જ્યાં પ્રશ્ન ઉભો થાય ત્યાં પ્રયોજનભૂત વિષય છે. અને ત્યાં જીવે એમ જોયું કે મારા કારણે મારા પરિણામ થાય છે, નિમિત્તના કારણે નહીં, એમ વિચારવું. એ પ્રમાણે પરદ્રવ્યનો દોષ જોવો એ મિથ્યાભાવ છે. એ પ્રમાણે પરદ્રવ્યનો દોષ જોવો, બીજા પદાર્થોનું કારણ પકડવું, નિમિત્ત પકડવું, એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બીડા છે પણ એવી તેને સમજણ નથી. પોતાના રાગાદિક બુરા છે, નિમિત્તો બુરા છે એમ ન લેવો. પોતાના રાગાદિક છે એ જ અહિતકર છે, નિમિત્ત અહિતકર છે એમ ન લેવો, એવી તેને સમજણ નથી. તને દ્રવ લિંગીને તે તો પરદ્રવ્યના દોષ જોઈને તેમાં દ્વેષનું ઉદાસીનતા કરે છે કે આ કુટુંબ પરિવાર છે એ મારા ભાવ બગાડે છે, માટે કુટુંબ પરિવાર છોડીને મારે ત્યાગ કરી લેવો જોઈએ. સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે જો સ્પષ્ટ કરે છે વિષયને. સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે કોઈ પણ પરદ્રવ્યના ગુણમાં દોષ ભાષે નહીં, અને તેથી તેને કોઈને પણ ભરા બુરા જાણે નહીં, અને સર્વ પરદ્રવ્ય પત્રે પ્રત્યે માત્ર જ્ઞાતા ભાવ રહે, એ સાચી ઉદાસીનતા છે. કોઈના ગુણદોષ જાણીને ભરા ભલા બુરા જાણીને ઉદાસીનતા આવે એ સાચી નથી. દ્વેષ ગર્ભી છે, રાગ ગર્ભી છે, માન ગર્ભી છે, ગમે તે પ્રકારનો ગડબડ છે એની અંદર, એ સાચી ઉદાસીનતા નથી. નાતાપણે રહી જવું ગુણદોષને મુખે કર્યા વિના, એ સાચી ઉદાસીનતા છે. પોતાને પોતારું જાણે તથા પરને પરરૂપ જાણે, પોતાને નાતારૂપ જાણે અને પરને નેરૂપ જાણે. પર સાથે મારું કાંઈ પણ પ્રયોજન નથી એવું માની સાક્ષીભૂત રહે છો. પર સાથે મારે કાંઈ પ્રયોજન નથી એમ જાણીને નાતા રહી જાય, સાક્ષી રહી જાય. મારે શું સંબંધ છે, પર તો પર છે, મને અડકું નથી, હું એને અડકું નથી, લેવા દેવા શું છે. હવે એવી ઉદાસીનતા જ્ઞાનીને જ હોય છે, એવી ઉદાસીનતા જ્ઞાનીને હોય છે, જ્ઞાનીને એવી ઉદાસીનતા નથી હોતી. વળી તે ઉદાસીનથી શાસ્ત્રમાં જે અણુવ્રત જ્ઞાનીને હોય છે, જ્ઞાનીને થયું હોય એને માતા દ્રષ્ટા રહેવાનો ઉદ્યમ અથવા પુરુષાર્થ કરવો. મુક્ષુએ શું કરવું, જ્ઞાનીને હોય છે ને અજ્ઞાની નથી હોતી, અજ્ઞાનીએ શું કરવું, જ્ઞાની થવા અર્થે એને જ્ઞાતા ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવો. વળી તે એટલે દ્રવલિંગી ઉદાસીન થઈ શાસ્ત્રમાં જે અણુવ્રત મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર કહેલ છે તેને અંગીકાર કરે છે. એક દેશ અથવા સર્વદેશ હિંસા આદિ પાપોને તો છોડે છે અને તેની જગ્યાએ અહિંસા આદિ પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. શાસ્ત્રોક્તો શાસ્ત્રમાં જે રીતે કહેલ છે તે રીતે પ્રવર્તે છે. એમાં એમાં ગડબડ કરે તો દ્રવિલિંગી પણ નથી. શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વ્યવહાર હોય તો એ તો દ્રવિલિંગી પણ નથી રહેતો, એને લિંગાભાસ કહેવામાં આવે છે. ઘણી ઘણાને ખબર નથી કે દ્રવલિંગી કોને કહેવાય, લિંગાભાસ કોને કહેવાય. ત્યાગ કર્યો એટલે દ્રવલિંગી હોય, જ્ઞાન નથી પણ દ્રવલિંગી તો ખરા ને, તો દ્રવલિંગી નથી. અત્યારે તકલીફ છે કે દ્રવલિંગી પણ નથી. વળી જેમ પહેલા પર્યાયાશ્રિત પાપ કાર્યોમાં પોતાનું કર્તાપણું માનતો હતો, તે જ પ્રમાણે હવે પર્યાયાશ્રિત પુણ્ય કાર્યોમાં પોતાનું કર્તાપણું માને છે. માનવા લાગ્યો તો એનું એ થયું. સંસારના કાર્યોમાં મુખ્યપણે પાપ કાર્યો હતા, એના કરતા ભાવે પરિણમતો હતો. હવે હવે પુણ્ય કાર્ય એનો કરતા થઈને પરિણમે છે. કરતા પણ આમાં શું ફેર થયો? કઈ નહીં, તો મિથ્યા તો એમને મળ્યું. પાપ બદલીને પુણ્યના પરિણામ થયા, પણ મિથ્યા તો એમને સાધુ રહ્યું. ચિંતાનું વધારે મજબૂત થવા થાય એમ કરે ગયો. એ પ્રમાણે તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંવિધિ માનવાની સમાનતા થઈ. એ પ્રમાણે તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંવિધિ, આ પર્યાયનું કરતા પણ પર્યાયાશ્રિત પરિણામોમાં અહંવિધિ તે પર્યાયનું કરતા પણ છે. અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ. જેમ કે હું જીવને મારું છું, હું પરિગ્રહ ધારી છું ઇત્યાદિ રૂપ માનતા પહેલા હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું અને હવે હું લગ્ન અથવા પરિગ્રહ નહીં છું એવી માન્યતા થઈ. હવે જેને પર્યાશ્રિત કાર્યમાં અહંબુદ્ધિ છે તે જ મિથ્યા દ્રષ્ટિ છે. કોને મિથ્યા દ્રષ્ટિ કીધા? પર્યાયમાં અહમ બુદ્ધિ ધારે તે મિથ્યા દ્રષ્ટિ છે. આ સિદ્ધાંત સર્વત્ર લગાડવો, મુક્તિ કરતા હોય એને પણ લગાડવો, ક્રિયા કરતા હોય એને લગાડવો, અને શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય એને પણ લગાડવો. હોય ક્રિયા માર્ગે પ્રવૃત્તિ હોય કે ભક્તિ માર્ગે પ્રવૃત્તિ હોય, ક્રિયા એટલે આવ્રત સંયમ ત્યાગ આદિ. પર્યાયમાં અહમ બુદ્ધિ કરી એટલે મિથ્યા ભાવ ચાલુ રહ્યો છે એ સમજી લેવું. અને પેલો મિથ્યા ભાવ કાઢવાનો છે, બાકી બધી પછી પછીની વાત છે. સુખો સારી છે, મૂળ મુદ્દો પીગળે છે. પર્યાયશ્રી પણ છે એનું શું? સૂક્ષ્મપણે તો એટલું બધું છે કે પુરુષાર્થ કરવો પર્યાયશ્રી બુદ્ધિ એ એ પણ મિથ્યાત્મ દ્રઢ કરવા જેવી વાત છે. બીજી વાત તો એક બાજુ રહી, શ્રદ્ધા જ્ઞાન કરવું પર્યાયશ્રી દ્રષ્ટિએ એ મિથ્યાત ભાવને પૂછવાનું છે. બીજું બીજું તો ઠીક, એના ઉપર તો આપણા તકવાનું શું એક પ્રકરણ, પર્યાયના એકત્વનું આખું પ્રકરણ એના ઉપર જ લખ્યું. પર્યાયાશ્રિત પણું નીચી ન જોઈએ. તમે કરો ગમે એ પછીની વાત છે, શું કરો છો એ પછીની વાત છે. પુરુષાર્થ કરો છો કે જ્ઞાન કરો છો કે શ્રદ્ધા કરો છો કે ઠીકણું કરો છો, જે કરતા હોય પર્યાયાશ્રિત બુદ્ધિ છે કે નહીં કે એને ઉડાડવાનો કોઈ પ્રયાસ છે? એવી વિટમણા શું છે મુમુક્ષુની ભૂમિકામાં કે એને કઈક કરી છૂટવું તો છે? જે અવસ્થા વર્તમાન સ્થિતિ છે એને મંજૂર નથી, બરાબર છે? કઈક કરવું તો છે, અને કરવા જાય ત્યાં પર્યાયશ્રી બુદ્ધિ એકદમ બળવાન થઈ જાય છે. હવે શું કરવું? આ એટલે અનંતકાળથી નથી નીકળતો, એનું કારણ આ છે. એના માટે અનંત કરુણા કરે સત્પુરુષોએ, જ્ઞાનીઓએ, અને વિરેન્દ્ર ભગવાનથી માંડી બધાનો એક જ વાત છે કે પૂર્ણતાનું લક્ષ્ય કર્યા વિના પર્યાય બુદ્ધિમાં પર્યાયના ફેરફારોને ગૌણ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. લક્ષ્યના વિષય બે છે, એ પૂર્ણ શુદ્ધતા અને એ પોતાનું સ્વરૂપ. જ્યાં સુધી સ્વરૂપ લક્ષ્ય સુધી યોગ્યતા ન પહોંચે એટલે હદ સુધી જવું હોય તો ઘણા ગઢ વટાવીને જવાનું છે. એ પહેલા જે પર્યાયની અંદર ફેરફારો થાય ને પર્યાયની અહંબુદ્ધિ ન થાય એનું શું? પણ તો કે પહેલેથી એનો એક કિમિયો છે, કામ કરવાની એક યથાર્થ પદ્ધતિ છે અથવા ટેકનિક છે. શું કે આ તરકીબથી કામ થશે, બીજી રીતે નહીં થાય. તો કે પહેલેથી જે પૂર્ણતાનું લક્ષ્ય કરીશું એ કોઈ પર્યાય મુખ્ય નહીં થાય. મારે પૂર્ણ નથી થયું ત્યાં સુધી બધું અનંતમાં ભાગે છે. બારમા ગુણ સ્થાનનું જ્ઞાન અનંતમાં ભાગે છે, ચારિત્ર અનંતમાં ભાગે, પુરુષાર્થ અનંતમાં ભાગે, સુખ અનંતમાં ભાગે, બધું અનંતમાં ભાગે. સમ્યક પહેલા તો સવાલ જ નથી રહેતો કે ક્યાંય મુખ્યતા કરવી. હોય પર્યાય બુદ્ધિ તીવ્ર ન થાય અને પર્યાયમાં સુધારો પૂર્ણતાના લક્ષ્ય ચાલુ થાય, સ્વરૂપ સંશોધન કરે, અંતર શોધ કરે, સ્વરૂપ સ્વભાવનું લક્ષ્ય કરે, પછી સ્વભાવની મુખ્યતા આવી જાય. એટલે પર્યાય બે રીતે ગૌણ થાય, એક પૂર્ણતાના લક્ષ્ય પ્રારંભમાં થાય અને એક સ્વરૂપ લક્ષ્ય પછી જ્યાં સ્વરૂપ સન્મુખ થાય, સમ્યક સન્મુખ થાય ત્યારે થાય. પણ પર્યાયની ગૌણતા થવી જ જોઈએ અને એ અંગેના પર્યાયાર્થિક નહીંના ન્યાયો પણ ઘણા છે શાસ્ત્રની અંદર. કેમ કે ક્રમબદ્ધનો બહુ મોટો ન્યાય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એની પાછળ એક જ કારણ છે, પર્યાયને ગૌણ કરતો. મોટો ન્યાય છે પર્યાયને ગૌણ કરવા માટે. એવો જ બહુ મોટો ન્યાય એ છે પર્યાયના ષટકારકોનો. પર્યાયના ષટકારકો એટલા માટે ગુરુદેવે બે જ્યાં ફરી ફરીને એ વાત લીધી છેલ્લે છેલ્લે. શું? કેમ કે એ ષટકારકો શક્તિરૂપ છે અને પર્યાયની વાત બહુ ખુલ્લી નથી, ગુરુદેવે જ વધારે ખુલ્લી કરી છે. ષટકારો શક્તિરૂપ છે એ બધા જાણે છે અને એ શાસ્ત્રમાં સમયસારમાં વિષય છે, પણ પર્યાયના ષટકારકો છે એ ગુરુદેવે પોતે સ્વતંત્ર રીતે વાંધ્યાયનો પ્રદર્શિત કર્યો છે. ક્યાંક ક્યાંક આવે પણ ધ્યાન ન ખેંચાય, એ પણ પર્યાયને ગૌણ કરવા માટેનો ન્યાય છે. જ્યાં જ્યાં જે ઉપયોગી હોય ત્યાં એનો ઉપયોગ પણ કરવો જોઈએ. એ ન્યાયનો ઉપયોગ કરીને પર્યાયને ગૌણ રાખવાની રાખવાની ને જો મુખ્યતા કરી છે જો એમાં પૂર્ણતાનું લક્ષ્ય તો માસ્ટર કી છે એને. શું એ લખાયું તો ઓટોમેટિક જ પછી બધું પર્યાયો ગૌણ જ રહીએ અને બીજા ન્યાયો એની પૂર્તિ કરે, એને સપોર્ટ કરે. શું એ વાત ટોડર મોદી આ લીધી છે. યથાર્થ ત્યાંથી છે, વાસ્તવિક શરૂઆત ત્યાંથી થાય છે. વાસ્તવિક શબ્દ ગુરુદેવ આપ્યો, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ક્યાંથી કાઢ્યું છે? એક એક શબ્દ તોડી તોડીને મૂકેલો છે એ શરૂઆતની વાસ્તવિકતા છે, નહીતર બધી શરૂઆત કલ્પનામય છે. શું વાસ્તવિકતા નથી ત્યાં, કલ્પના આધારિત છે. અથવા એ કલ્પના છે જીવનો સ્વચ્છંદ છે, એ જ્ઞાની પુરુષની શ્રી ગુરુની આજ્ઞા એ ચાલવા માગતો નથી. ચોખ્ખી વાત તો એ છે, એ સ્વચ્છંદ છે જીવનો. એ પોતે જે અનુભવથી ચાલ્યા એને એને માર્ગે ચાલને બરાબર દોડલા પણ કર્યા વગર એ કે છે એ પ્રમાણે ચાલ. આજ્ઞાવર્તી છો કે નહીં સીધી વાત એ છે, આજ્ઞાંકિત પણ છે કે નહીં આપવું જોવાનું. હવે જેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ છે તે જ મિથ્યા દ્રષ્ટિ છે, એ જ મિથ્યાત્વનું મૂળ સ્વરૂપ છે. ત્યાંથી જ બધા મિથ્યા ભાવો પાંગરે છે, મૂળમાં આગળ બળ થઈ છે. શ્રી સમયસાર કળશમાં પણ એ જ ગુણ છે, યથા 199 કળશ. હેતુ કર્તારમ આત્માનમ પશ્યંતી તમસા વ્રતા સામાન્યવત, સામાન્ય જનવત. એ સામાન્ય જનવત છે, ભલે દ્રવલિંગી હોય એમ કે છે. શું? જે આત્માને કરતાપણે દેખે છે તે દ્રવલિંગી હોય તો સામાન્ય જનવત, તેષામ ન મોક્ષોપી ન મોક્ષુતામ, એનો મોક્ષ કોઈ દિવસ નહીં થાય એમ કે છે. એ સામાન્ય જન્મ જેમ મોક્ષ થતો નથી એમ આનો પણ મોક્ષ નહીં થાય. અર્થ છે જે જીવ મિથ્યા અંધકારથી વ્યાપ્ત બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો કરતા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં, મુમુક્ષુતામ, મોક્ષાભિલાષી છે, મારે તો મોક્ષ જોઈએ બીજું કાંઈ જોઈતું નથી, તો એને સફળ થાય એમ કહે છે. અને દ્રવલિંગીને કાંઈ મોક્ષ સિવાય બીજું નથી જોતું પણ એમ નથી ચાલતો. તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યનો મોક્ષ થતો નથી, અન્યમતમાં નાખ્યા એને લો ઠીક, સામાન્ય જનવત્તે શામ, તેઓ કેવા છે? સામાન્ય જન્મત છે. એ જેમ ભૂલ કરે છે એની મતી થઈ ગયા, તું પણ જેના ભાષી થઈને એની મતી થયો છો. એની જેમ સામાન્ય મતી સામાન્ય મનુષ્યનો મોક્ષ થતો નથી, તેમ તેનો મોક્ષ પણ થતો નથી. કારણ કે કર્તાપણાના શ્રદ્ધાની બંનેમાં સમાનતા છે. સમયસારની અંદર 199 કોષ છે. અંધકારથી વ્યાપ્ત બનીને ન્યાયમાં એ રીતે યાદ આવ્યો કે પર્યાય પણ પરિણમવું એ દ્રવ્ય નો સ્વભાવ છે. ઉત્પાદવી ધ્રુવ્યોત્તમ સત હોવાથી છે દ્રવ્યો પર્યાય રૂપે પરિણમે એનો સ્વભાવ છે. પર્યાય રૂપ પરિણમનને એક સમય બંધ કરવા માગે તો પણ ન થઈ શકે એવી વસ્તુ સ્થિતિ છે. તો પછી હું પર્યાયને કરું છું તું લાવ્યો ક્યાંથી? જે સ્વયં થઈ રહી છે, સ્વભાવ સ્વાભાવિકપણે થઈ રહી છે, એને હું કરું છું તું લાવ્યો ક્યાંથી? તારું પર્યાય નું કરતા પણ મિથ્યા અંધકાર થી વ્યાપ્ત છે, એ પરિણમ જ રહ્યું છે. ન પરિણમતું હોય એને પરિણામ આવી શકાય નહીં, અને જે પરિણમતું હોય એને પરિણમવાનો સવાલ ઉભો થતો નથી. ઉલટાનો એને પરિણમ બંધ પણ નથી કરી શકાતું, કે પણ કરવાનો ક્યાં સવાલ ઉભો થાય છે. માટે જે સહજ પરિણમન કરી રહ્યું છે એવું દ્રવ અથવા છે એ દ્રવ, એમાં કોઈની પર્યાયને સ્વની પર્યાયને કે પરની પર્યાયને કરવાનો સવાલ જ ક્યાંય ઉભો થતો નથી. બધું આપોઆપ થાય છે, ક્રમબદ્ધ થાય છે. પાછો એક તો આપોઆપ થાય છે અને ક્રમબદ્ધ થાય છે, કેમ કે એના ગુણધર્મ અનુસાર થશે. તું જ્ઞાતા દ્રષ્ટાથી ને વિતરાક થઈ ગયા, કઈ કરવાની, માથાકૂટ છોડીને ઉપાધિ છોડીને નિરુપાધિ માનવા આવી ગયા. આ ઉપદેશ છે, આવો ચોખ્ખો ઉપદેશ જૈન દર્શન સિવાય નથી. કે બધા પડખેથી ચારે પડખેથી નિર્દોષતા પ્રત્યે જ લઈ જાય છે. એક એક ન્યાય નિર્દોષતા પ્રત્યે લઈ જાય છે. વળી એ રીતે પોતે કરતા બને શ્રાવક ધર્મ અથવા મુનિ ધર્મની ક્રિયામાં નિરંતર મન વચન કાયાની પ્રવૃત્તિ રાખે છે. પોતે કરતા બનીને આટલો દિગંબર શાસ્ત્રોમાં આટલી બધી ચોખવટ છે, અભિપ્રાય વિરુદ્ધ હોવાથી કાં વાંચે નહીં અને વાંચે તો સંમત કરે નહીં, એટલું મિથ્યાત્મક જોર છે. અને ચોખવટ તો કેટલી બધી છે, અને પાછા એના લાભની નુકસાનની વાત છે. પ્રયોજનની કે તું ભૂલ કરીશ આ મનુષ્ય બહુ હારી દઈશ, ભૂલ સુધારીશ તો અનંતકાળનું હાજુ થઈ જશે. આમ છે, હા પંડિતજી હતા પણ જ્ઞાની હતા. કેવા હતા? જ્ઞાની પંડિતજી હતા. શું પંડિત છે? એવા અજ્ઞાની પંડિત જેવા પંડિત નહીં, જ્ઞાની પંડિત હતા. એમ છે, જ્ઞાની અજ્ઞાની વાત પછી મૂકો. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે જ્ઞાની અજ્ઞાનીનું કઈ કામ નથી. કોઈ પણ વ્યક્તિ હોય એ વાત યથાર્થ સાચી કરે છે કે અયથાર્થ ખોટી કરે છે, એટલું જ આપણે વિચારવું તો ખરું જ નહીં. આપણા હિતને લક્ષમાં લઈને પછી પહેલેથી પ્રેજ્યુડાઈ શું કરવા કે ફલાણા એ કીધું માટે બરાબર નહીં, એમાં તો આપણે સંપ્રદાય બુદ્ધિ ઊભી થાય છે. અન્ય મતમાળાની કેટલીક વાતો આપણે નથી સ્વીકારતા, એનું કારણ કે આપણે એ સંપ્રદાય બુદ્ધિ છે. નહીતર મૂળ વાત તો જીનેન્દ્રની વાણીમાં આવેલી છે, સાચી તો સાચી જ સ્વીકારવી જોઈએ. પછી એમાં જેટલો આભાસ થયો હોય, ફેરફાર થયો હોય, એટલું જુદું પાડવું જોઈએ કે આમાં આ વિકૃતિ છે, આ મૂળ અસલ ચીજ છે, આ વિકૃતિ છે, એમ જુદું પાડવું જોઈએ. નહીતર સત્યને અસ્વીકાર કરવાનો પ્રસંગ આવશે, સત્યનો અસ્વીકાર કરવાનો પ્રસંગ આવશે. અને વ્યક્તિગત પ્રેજ્યુડાઇઝ રહેશે, એને કીધું માટે ખોટું, ફલાણાએ કીધું માટે સાચું, ફલાણાએ કીધું માટે ખોટું, એ ન્યાય નથી. સાચું તો સાચું છે, ખોટું તો ખોટું છે. સાચું કોઈનું નથી, એ કોઈનું નથી, સત્ય સત્યનું છે. પછી એને બાંધવું શું કરવા, કે આને કીધું માટે સાચું, એને બાંધવું ન જોઈએ. કેટલું વિશાળ છે. વાનર કુળ માં, વાનર કુળ હતું, રાક્ષસ કુળ, વાનર કુળ, એટલે તો આ લોકોએ પછી બીજી કલ્પના કરી છે. મૂળ વસ્તુ એમ નથી, મૂળ વસ્તુને તો સ્વીકારવી જોઈએ. શું ને, એને તો અનન્ય ભક્તિ હતી. હનુમાનજીની ભક્તિ તો એ લોકો આજે સ્વીકારે છે, એવી ભક્તિ હતી. એની મહાપુરુષ કૃતિ એટલી ભક્તિ હોય, એનો નિવડો આવી જાય એમાં પૂછવાનું શું છે? એનો મોક્ષ જ હોય, એને બીજું હોય જ નહીં. એનું મૂલ્યાંકન છે, મહાપુરુષનો સ્વીકાર કરવાનું મૂલ્યાંકન છે. ભક્તિ નથી પણ મૂલ્યાંકન છે ખરેખર. શું પૂછ્યું? એ રીતે પોતે કરતા બની શ્રાવક ધર્મ અથવા મુનિ ધર્મની ક્રિયામાં આ તો જૈનોની ટીકા કરે છે. આ પ્રકરણમાં તો જૈનો ભૂલ કરે છે એની ટીકા કરે છે. પક્ષપાત નથી કે બીજા ભૂલ કરે છે માટે એની ટીકા કરવી, એમ નહીં. જૈન હોય તો શું થઈ ગયું? જૈનનો સાધુ હોય તો શું થઈ ગયું? ભૂલ તો ભૂલ છે, સત્ય તે સત્ય છે, અસત્ય તે અસત્ય છે. જેમ તે ક્રિયાઓમાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે. સાવધાની છે, ક્રિયામાં દોષ ન લાગે, નિર્દોષ ક્રિયા કરે. પણ એવા ભાવ તો સરાગ છે, ઠીક મીંડું મૂકી દીધું. એ બધા તો રાગના પરિણામ છે, બીજું કાંઈ નથી. શું? ફક્ત રાગના પરિણામ છે, એ બીજું કાંઈ નથી. એ તો બધા સરાગ ભાવ છે. અને ચારિત્ર તો વિતરાગ ભાવરૂપ છે, કઈ ચારિત્ર નથી. વ્રત નિયમ પાળે એ ચારિત્ર નથી, એ તો સરાગ ભાવ છે. એ પણ મિથ્યાત સહિતના છે, અને ચારિત્ર છે એ વિતરાગ ભાવ છે. અને વિતરાગ ભાવ છે એ મિથ્યાતના અભાવથી જ શરૂ થાય છે. માટે એવા સાધનને મોક્ષ માર્ગ માનવો, જરા નજીક નજીક આવ્યો. માટે એવા સાધનને મોક્ષ માર્ગ માનવો એ મિથ્યા બુદ્ધિ છે. માટે એવી બાહ્ય ક્રિયાને અને સરાગપણાને મોક્ષનો માર્ગ માનવો તે મિથ્યા બુદ્ધિ છે. અહંકાર વધવાનું કારણ થશે, અભિનિવેશ થશે, અને એથી ગુણ પ્રગટ કરવાને બદલે દોષ પાંગરી જશે. હવે એની સામે પ્રશ્ન ઉઠાવે છે કે ત્યારે સરાગ અને વિતરાગ ભૂતથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે તે કેવી રીતે? આખોનું છે. પછી ચારિત્ર ચારિત્ર આખી દુનિયા એમ કહે છે, જો વ્રત લીધા, દીક્ષા લીધી, ચારિત્ર અંગીકાર કર્યું, હવે ચારિત્ર પાળે છે. હવે બે વાત કરી, સરાગ અને વિતરાગ. શું આ બે પ્રકાર વળી શું છે? જરાક સ્પષ્ટીકરણ તો આપો એમ કહેવું છે. જેમ ચાવલ બે પ્રકારે છે, એક તો ફૂતરા રહીત અને બીજા ફૂતરા છે. ફૂતરા કઈ ચાવલ થોડા છે એમ કે છે. એમાં બહારના વ્રત નિયમ બધું શું છે? રાગના ફૂતરા છે બધા એમ કે છે. એમાં કઈ માલ નથી, એમાં હવા હવાદા એવું નથી. આકરું પડે જરાક. કૂતરાને ચાવલ માની લીધા હોય, એને આકરું પડે. કાચને, કાચના કટકાને હીરા માયના હોય, એને આકરું પડી જાય. સારું દ્રષ્ટાંત છે. એવી કિંમત લીધા જ નાખી ફૂતરા કહીને. એમાં કાંઈ માલ નથી. હવે એ તો નાખી દેવાની ચીજ છે, માણસ ન ખાય. ચાવલ નું હવે ત્યાં એમ જાણવું કે ફૂતરા છે તે ચાવલ નું સ્વરૂપ નથી, પણ ચાવલ માં દોષ છે એટલે કાઢી નાખવા યોગ્ય છે, કાઢી નાખવા યોગ્ય છે એમ કે છે. હવે કોઈ ડાયો માણસ ફૂતરા સહિત ચાવલ નો સંગ્રહ કરતો હતો, તેને જો કોઈ ભોળો મનુષ્ય ફૂતરા ને ચાવલ માંથી સંગ્રહ કરે તો તે નિરખિત કિંમત થાય. તાત્કાલિક જરૂરી એવી પરિસ્થિતિ ઉભી થઈ કે ફૂતરા કાઢવાનો સમય નથી, પણ આપણને ડાંગર મળે છે ફૂતરા સહિતના ચોખા, અત્યારે લઈએ પછી સરખું કરશું તો એનો ભાવ એને ઓછો લાગે છે. ચડેલા ચોખા હોય અને અણછડ ચોખા હોય તો એનો ભાવ જુદો લાગે. તો એ તો ડાયા માણસો બરાબર એની કિંમત ઓછી આપીને ખરીદી લીધા, પણ અંદરના ચોખા જોવાની કૂતરાનો ઢીંગલો પીડ્યો તો આપણે ગોડાઉન ભરી લ્યો, જો ઓલાય ભર્યા છે આપણે ભરી લ્યો, એના હાથમાં ચોખા આવશે તારા હાથમાં કાંઈ નહીં આવે. એમ ચારિત્ર બે પ્રકારથી છે, એક તો સ્વરાગ છે તથા એક વિતરાગ છે. ચારિત્ર એક સ્વરાગ છે અને એક ચારિત્ર વિતરાગ છે, બે પ્રકારના પરિણામ જુદા છે. ત્યાં એમ જાણવું કે રાગ છે તે ચારિત્ર નું સ્વરૂપ નથી, પણ ચારિત્ર માં દોષ છે. સ્વવર્તી ન લીધું, સહયોગી ન લીધું, સહકાર્યકારી ન લીધું, દોષ છે એમ કે છે. કેમ કે વિતરાગતા ને રાગ પ્રતિપક્ષમાં છે. જો વિતરાગતા નિર્દોષ અને પવિત્ર પરિણામ છે તો રાગ દોષિત અને અપવિત્ર પરિણામ છે, એ આપોઆપ સાબિત થાય છે. હવે કેટલાક જ્ઞાની પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારે છે, જ્ઞાનીઓ પણ આવા ચારિત્રને અંગીકાર કરે છે અને એમાં એમનો પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેને દેખીને દેખાદેખીથી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને ચારિત્રમાંથી સંગ્રહ કરે, એ કરતા તો આપણે એવો રાગ કરો, એવી જ ક્રિયા કરો, એવો જ રાગ કરો, એવી જ ભક્તિ કરો, એ જ મંદિરમાં જઈને ભક્તિ કરો, એમ કામ નહીં આવે તો તે નિરર્થક ખીદખી ન જ થાય. અહીંયા પણ જ્ઞાનીનું અંતરંગ પરિણામ સમજવાની વાત છે, અહીંયા પણ અંતરંગ પરિણામ સમજવાની વાત છે. તમે બાહ્ય ક્રિયામાં ને બાહ્ય પરિણામથી જોડાઈ જશો નહીં, એ ચોખ્ખી વાત છે. અહીંયા પણ આશય તો સ્પષ્ટ છે ને, દરેક જગ્યાએ આશય પકડવો રહ્યો, શંકા કરે છે કે પાપ ક્રિયા કરતા તીવ્ર રાગાદિત થતા હતા, હવે આ ક્રિયાઓ કરતા મંદ રાગ થયો, પછી જેટલો અંશ રાગભાવ ઘટ્યો તેટલો અંશ તો ચારિત્ર કહો, તથા જેટલો અંશ રાગ રહ્યો તેટલો અંશ રાખો, એ પ્રમાણે તેને સ્વરાગ ચારિત્ર સંભવે છે. પેલા પાપ કરતો હતો, દીક્ષા લીધા પછી ધંધો વેપાર કુટુંબ પરિવારના પાપ નથી, શું આ કુટુંબ પરિવારના બધા પાપ છે, અને કાર્યો જેટલા થાય એટલા બધા પાપ છે, એ તો એને કરતો નથી, એટલે તો એને ચારિત્ર થયું કે ન થયું, એ પ્રકારનો રાગ એને મટાડી દીધો માટે એને ચારિત્ર થયું કે ન થયું, વચ્ચે પ્રશ્ન ઉઠાવ્યો. માટે એને પણ કઈ ચારિત્ર સંભવે છે ને એને એવું તમે કઈ કાઢી નાખો, કિંમત વગર ભાવ કાઢી નાખો, એ બરાબર લાગતું નથી. દલીલ છે આ તો. ઉત્તર, જો તત્વજ્ઞાન પૂર્વક એ પ્રમાણે હોય તો જેમ કહો છો તેમ જ છે. આ શરત છે અમારી પાસે, આત્મજ્ઞાન પૂર્વક છે, તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન પૂર્વક છે તો વાત બરાબર છે. જો તત્વજ્ઞાન પૂર્વક એ પ્રમાણે હોય તો જેમ કહો તેમ જ છે, પરંતુ તત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ નામ જ પામે છે. આત્મજ્ઞાન ન હોય તો તે દ્રવલિંગીનું મુનિનું ઉત્કૃષ્ટ આચરણ હોય તો પણ અસંયમ જ નામ પામે છે. સાચી વાત લીધી છે કુંકુંડાચાર્ય, અસંજણમ ન વંદે હિ, એમાં એ વાત છે. ઉત્કૃષ્ટ આચરણ પાડે તો એ અસંયમ નામ પામે છે ને તે વંદન કરવા જોઈએ. અસંયમી ના સત્પુરુષ નથી આવતા, આત્મજ્ઞાન છે તે અસંયમી નથી, ભલે કઈ બાહ્ય સંયમ ન હોય તો તે, અને પૂરો સંયમ હોય તો પણ આત્મજ્ઞાન વિના તે અસંયમી છે, એ આમ નક્કી થઈ ગયું. આ લોકોને આપણે થોડી ગરબડ થઈ છે, આપણે એ લોકોનું રાખવું કઈ મિત્ર ક્લેશ થાય છે, માટે આપણે વંદન નમસ્કાર આદિ કરવા, ક્યાંક મળી જાય તો આપણે હવે કરીએ તો તિરસ્કાર લાગે એ લોકોને. અમને થોડું થોડું ચાલે છે હિન્દી ભાષી પ્રદેશમાં, ગુજરાતી લોકોની બાબતમાં બહુ મજબૂત છે, સિદ્ધાંતવાદી છે. આ લોકો કહેશે કે નહીં, પ્રચાર પ્રસારના કારણથી પણ થોડુંક આપણે મહત મહત રાખવું જોઈએ, કઈક જતું કરવું જોઈએ, વંદન નમસ્કાર આદિ કઈક કરવા જોઈએ. થોડી દલીલ આવી હતી મથુરામાં, થોડી દલીલ આવી હતી એટલે આમાં શું છે, પ્રચાર પ્રસાર કરવો એક વાત છે, ને આત્મકલ્યાણ કરવું એક બીજી વાત પણ છે. હવે વજન કોને દેવું, પોતાનું અકલ્યાણ થતું હોય એવી પ્રવૃત્તિ કોણ કરે, શું કરવા કરે, અને અકલ્યાણ કરીને પછી બીજાનું કલ્યાણ કરવા જવું હોય તો કેવી રીતે થાય, આ સવાલ છે. હા, એ કેવી રીતે કરી શકાય, જે પોતાનું જે કલ્યાણ કરે એ બીજાનું કલ્યાણ કેવી રીતે કરે, સિદ્ધાંત ચૂકે, એક પગથિયું ચૂકે, મોટી પરંપરા ચાલે. શું ભૂતકાળમાં જે આત્મનું થઈ ગયું છે, આ કારણે થઈ ગયું છે. શંકરાચાર્ય ને એવા વલ્ભાચાર્ય ને એ પ્રકારના જયારે ઓલા થયા ત્યારે શૃંગાર મત બહુ ચાલ્યો, લોકોને તો શૃંગાર પ્રિય છે એટલે એકદમ બધા ખેંચાવા માંડ્યા. જૈનો પણ અજૈન થવા માંડ્યા, જૈનો એટલે કુલ ધર્મ જૈનો, એ પણ અજૈનની પ્રવૃત્તિમાં લોકો અત્યારે લાગેલા છે ઘણા ખરા, અને ત્યારથી જરા વધી ગયું ને એને પાછા પાડવા માટે સંખ્યા જૈનોની ઘટી ન જાય એ માટે મૂર્તિને શૃંગાર કરવાનું ચાલુ કર્યું. વિગરી ગયું, વિગરી ગયું, હવે નીકળે નહીં. પહેલેથી એવું નથી, સિતાંબરમાં પણ પહેલેથી આંગીને શૃંગાર નહોતો, કાંઈ વચ્ચે દાખલ થયેલું છે. ગુલાપીડા ત્યારે કાંઈ નહોતું, ગુલાપીડા ત્યારે તો મંદિરે નહોતા, પહેલાં શાસ્ત્રો કર્યા, પછી મંદિરો કર્યા, પછી આ શૃંગાર કર્યા. એક પછી ઉછુકો તેની પરંપરા કેટલી હાલશે કેવું મુશ્કેલ છે. સામાન્ય માણસો કાંઈ અંદરનો ભેદ સમજતા નથી, આ મોટા વિદ્વાન છે, સમજદાર છે, જાણકાર છે, એ પગે લાગે છે, આપણે પણ લાગવું જોઈએ. બહુ સરસ લાગ્યું, સંયમ નથી એને એમ કે છે. શું શું કીધું, તત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ જ નામ પામે છે, કારણ કે રાગભાવ કરવાનો અભિપ્રાય મુક્ત એ જ અહીં દર્શાવેલું. અહીં અભિપ્રાયનો દોષ લીધો, રાગ કરવો એક વાત છે, રાગ અભિપ્રાય પૂર્વક થવો કરવો એ બીજી વાત છે. અહીં તો રાગ કરવાની વાત આવી, શું અભિપ્રાય થઈ ગયો ત્યાં. પુણ્યભાવ કરવા, પાપ મટાડીને પુણ્ય કરવું થાય બીજી વાત છે, અને અભિપ્રાયથી કરવું તે બીજી વાત છે. એ મિથ્યા સહિતનો, અજ્ઞાન સહિતનો દોષ છે, એ જ અહીં દર્શાવીએ છીએ. દ્રવલિંગીના અભિપ્રાયનું અયથાર્થ પણ જો અભિપ્રાય પ્રધાન વાત કરવી છે આપણે, વિશે ચાલી ગયો, અભિપ્રાયનું મહત્વ કેટલું છે, પરિણામની ભૂમિકામાં અભિપ્રાયનું મહત્વ કેટલો રોલ ભજવે છે અભિપ્રાય, કરુણમૂલ્ય પ્રકરણ લખ્યું છે ગ્રહણીના નામે. આ પ્રકરણ કરુણમૂલ્ય પણ લખ્યું છે. અત્યારે જોયું તે બી તો કઈ ખ્યાલ નથી ગયો, તો બધું વિચારેલા એ બધા ટપકાયા છે. અહીં તો આખું પ્રકરણ લખેલું છે. પક્ષ પણ પ્રકાશક તો ઊંચાઈ છે ઓછું ને, એટલે ખ્યાલ નથી ગયો. અહીંયા તો પ્રકરણ લખ્યું છે અભિપ્રાયનું. લીલા પાસે તો સવાલ જ નથી ને, તો કે અસહ્ય બી છે. કુંકુમાચાર્ય ગાથા લીધી છે, એમ જે બી સભ્યમાં જ વાપરો છે ને સત્પુરુષ માં જ વાપરો છે. ત્યાં તો બીજું અનેક શાસ્ત્રો માં સ્પષ્ટ છે, સંયમ પરસુર નાથ જે હે છ ધારા, તો રોજ એ લોકો વાંચે છે, રોજ આવે છ ધારામાં. તો લેશ અને સંયમ કોને લેશ, સંયમ બાય સંયમ લેશ નથી. પછી સુરનાથ એટલે ઇન્દ્ર, એને શું કરવા પડે, ઇન્દ્ર ઊંડે છે, ઇન્દ્ર પૂજે છે, જજે એટલે પૂજ્ય થાય છે, ઇન્દ્ર પૂજા કરે છે એની, ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે, એની પૂજા કરે છે. જેને અજ્ઞાન થઈ જાય એને મિથ્યાત લાગે, ગ્રેત મિથ્યાત લાગે. કથાનું યુગમાં આવે છે, ચંદાનું યુગમાં આવે, શરણાનું યુગમાં આવે, દુર્ગાનું યુગ, બધું એ વાત તો થામ થામ છે. સમુદ્રાચાર્ય ચરણાનું યુગમાં કહ્યું, રત્નકરણ શ્રાવકાચાર્ય 28મી ગાથામાં કહ્યું, બધા તારે યુગમાં એવું છે. ધ્યાન માણસ હિંસાના પ્રવચનોમાં આવશે કે અધ્યાત્મ શાસ્ત્ર એકલું અધ્યાત્મ શાસ્ત્ર છે, પ્રજાનું એકલું શાસ્ત્ર નથી. આધાર આપ્યો છે ગુરુદેવે, પ્રવચન કરતા અષ્ટપાવડ નો આધાર આપ્યો છે. અષ્ટપાવડ દાર્શનિક શાસ્ત્ર છે કુંકુદાચાર્યનું, એ જ કુંકુદાચાર્યનું નિયમસાર એકલું અધ્યાત્મિક શાસ્ત્ર છે. તૈયારીઓને નથી લીધો એમણે, તો આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે જ રાખવું, ભાવનાનું શાસ્ત્ર છે. અધ્યાત્મ તત્વની ભાવના જ ભાવે છે, નિજ નિજ સ્વરૂપની ભાવના અર્થે રેચું ને નિયમ શાસ્ત્ર એમ કરીને છેલ્લી ગાથા લખે છે. બ્રહ્મલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિર્ગ્રહ થાય છે, એવો ઉત્કૃષ્ટ લીધો. બ્રહ્મલિંગીને કેવો લીધો, હજારો રાણીઓ છોડવા વાળો લીધો, પાછો તમે ભિખારી ન લીધો. શું એટલે ઝૂંપડું હતું મળી ગયું, શું કરે, દીક્ષા લઈ જ લે ને, પછી એમ નથી ઘરબાર હતા નહીં, કુટુંબ પરિવાર હતા નહીં, કઈ સાધન ગયું નહીં, લઈ લીધી દીક્ષા એમ નથી. રાજ્યાદિકને છોડીને આદિકમાં બધા લઈ લેતા, રાણીઓ બીજું ત્રીજું બધું લઈ લેવું, શું આદિકમાં આખો લશ્કર લઈ લેવું રાજાનું. દ્રવલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિર્ગુણ થાય છે, 28 મૂળ ગુણોને પાળે છે, એમાં ભૂલ નથી કરતો. દૂષિત આહાર ન લે, ઉદૂષિત આહાર ન લે. ઉગ્ર ઉગ્ર બે વખત લીધું, જો ઉગ્ર ઉગ્ર અનશનાદી ઘણું તપ કરે છે, એવો લીધો હું દ્રવલિંગી, ઘણા ઉગ્ર તપમાં પડ્યો છે. શુદ્ધાદિક 22 પરિસરોને સહન કરે છે, 22 પ્રકારના જે પરિસર છે એને સહન કરે છે. કુદરતે 22 પ્રકારના ઉપદ્રવ થાય, ઠંડી ગરમી વાવાઝોડાથી માંડીને એને સહન કરે છે. શરીરના ખંડ ખંડ થતા પણ વ્યગ્ર થતો નથી, ટુકડા થઈ જાય શરીરના, આંખ લાલ થાય નહીં, વૈકલ્પિક ક્ષમા ભાવ ધારણ કરે. ઠીક, વ્રતભંગના અનેક કારણો મળે તો પણ દ્રઢ રહે છે, પોતાનું વ્રત છોડે નહીં, પ્રાણ જાય તો પણ દૂષિત આહાર ન લીએ, પાણીનો બિંદુ પણ પીએ અને ગમે તુરસા આ પ્રાણ છૂટી જાય, બીજી વખત પાણી ન પીએ 24 કલાકમાં. સમુદ્ર માં હોય તો એને લઈએ એમ કે છે. કોઈથી ક્રોધ કરતો નથી, બંને એવો ઉપસર્ગ કરનાર ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. એવા સાધન નું માન કરતો નથી, એટલું બધું કરે છતાં એનું માન ન કરે કે નહીં હું તો જૈન નો સાધુ છું, મારે તો એમ જ યોગ્ય હોય, એમાં શું થઈ ગયું, હું તો સાધુ છું ને. એવા સાધન માં તેને કોઈ કપટ પણ નથી, અને કોઈ માયાચાર થી એવો દેખાવ કરે છે એમ પણ નથી, અને પરિણામ એવા મંદ કશાય વાળા છે એમ કે. તથા એ સાધન વડે આ લોક પરલોક ના વિશેષ સુખ ને પણ ઈચ્છતો પણ નથી. ચાલો પુણ્ય બધા છે તો ભવિષ્ય ની અંદર એ પુણ્ય ના ફળ આવશે, પરભવ માં પણ કામ લાગશે એ પણ નથી. એવી તેની દશા થઈ છે, એવી એની સહજ દશા થઈ છે. પ્રાણ પ્રાણ ન કરતો એમ કે છે, સહજ મન કસાઈ છે. જો એવી દશા ન હોય તો તે દ્રવ્ય સુધી કેવી રીતે પહોંચે, આ ફરીને પ્રશ્ન ઉઠાડે. જો એવી દશા મન કસાય ન હોય તો નવમી દ્રવ્ય સુધી એકત્રીસ આગળ ની સ્થિતિ જાય કેવી રીતે, છતાં તેને શાસ્ત્ર માં મિથ્યા દ્રષ્ટિ અને અસંયમી જો કયો છે. ઠીક, અસંયમ કરતા એક પદ વધારે લગાડ્યું, મિથ્યા દ્રષ્ટિ અને અસંયમી જ કયો છે, એની કોઈ કિંમત નથી કાઢી નાખવા. તો રહી ગયું શું કે છે, કરવા જેવું શું રહી ગયું, એવી વાત છે. કર્મ ચેતના ને પ્રધાનતાથી બધું કરે છે અને જ્ઞાન ચેતના પ્રગટ કરી શરૂઆત બરાબર નથી કરી, આગળની કોઈ વાત એની બરાબર નથી. ઊંધા ગળા ઉપર બધા ઊંધા ગળા આવ્યા છે, એક હળો ભળો રે નહી એમાં. હા, સ્વર્ગની પ્રાપ્તિ માટે નહીં, મોક્ષ ની પ્રાપ્તિ માટે કરે છે. મોક્ષ છતાં મોક્ષ નું લક્ષ્ય નથી બાંધ્યું, એટલે એમાં પણ હવે શું થયું કે મોક્ષાભિલાષી છે એમ કહેવાય કે મોક્ષાભિલાષી છે, અને આટલું બધું એના માટે તૈયારી કરી, રાજપાટ છોડીને દીક્ષા ધારણ કરી, છતાં નિષ્ફળ ગયો કેમ કે મોક્ષ નું લક્ષ્ય નથી. ગુરુદેવ જે લક્ષ્ય શબ્દ વાપરો છે ને એમાં પણ બહુ ઊંડાણ છે. મોક્ષ ની અભિલાષા હોય, મોક્ષ ની ભાવના હોય તો એનું સ્મરણ કરવું પડે, અને એ વિસ્મરણ પણ થાય, અને વિસ્મરણ પણ થાય. લક્ષ્ય છે એને સ્મૃતિ વિસ્મૃતિ સાથે સંબંધ નથી. જેને લક્ષ્ય છે એને સ્મૃતિ વિસ્મૃતિ સાથે સંબંધ નથી, કેમ કે સ્મરણ તો ત્યારે કરવું પડે છે કે વિસ્મૃત થઈ જાય છે, માટે એવું નથી. અહીંયા કે છે આ તો પછી કે નહીં, એનું લક્ષ્ય ખસતું જ નથી, એનો બધો પ્રયત્ન મોક્ષ માટે છે. એમાં શું કાળજી છે કે જેને પૂર્ણ સિદ્ધિનું લક્ષ્ય છે એને વર્તમાન પર્યાય ઉપરની કાળજી એટલી છે કે હું મારા પરિણામો લક્ષ્યને અનુસરે છે કે નહીં એની એને ખ્યાલ છે. ત્યારે દ્રવ્યની એ ખ્યાલ નથી કે મારા પરિણામ મોક્ષને અનુસરે છે કે બંધને અનુસરે છે. આ મોટો ગોટો છે. લક્ષ્ય થાય તો અનુસરણ એનું જ થાય, જેના લક્ષ્ય જેનું લક્ષ્ય બંધાણ હોય એના લક્ષ્ય જ પરિણામ થાય. દેવલિંગી છે એને સંસારનું લક્ષ્ય છે એમ કે છે, માટે એના પરિણામ સંસાર લક્ષ્ય થવાના, એનો ફળ શું આવશે, સંસાર ફળશે, એમાંથી મોક્ષ નહીં ફળે, સંસાર ફળશે, આ થશે. એ મોટી વાત છે. આખે આ એક થોડો મુદ્દો વિચારવા જેવો છે કે દ્રવલિંગી મોક્ષાભિલાષી છે, છતાં એનું મોક્ષ નું લક્ષ્ય નથી. મોક્ષ નું લક્ષ્ય બીજી વાત છે, અને મોક્ષાભિલાષી હોવું એ બીજી વાત છે. જેને મોક્ષ નું લક્ષ્ય તો અવશ્ય મોક્ષાભિલાષી હોય, પણ મોક્ષાભિલાષી છે માટે એને તો મોક્ષ નું લક્ષ્ય છે એમ નથી. કઈ વચ્ચે ફેર છે, મોટો ફેર છે. એકની યથાર્થ કાર્ય પદ્ધતિ થાય, બીજાની અયથાર્થ કાર્ય પદ્ધતિ થાય, એનું શું કરવું? ગાડીનો પાટો જુદો છે, સ્ટેશન જ જુદું આવશે એમ કે છે. લક્ષ્મી લક્ષ થતા જ એના પરિણામો બધા લક્ષ્મી અનુસરીને ચાલે. એનો બધો પ્રયત્ન એક મોક્ષ માટે જ હોય, મોક્ષ માટે જ એનો બધો પ્રયત્ન હોય. હું છોટું છું કે નહીં એની એને કાળજી હોય છે. આને એ ખબર નથી આ અંધારામાં કૂદતા મારે છે. બહુ સારી વાત લીધી છે. એવું ના હોય તો નવમી ગ્રહ સુધી ક્યાં કેવી રીતે પહોંચે એમ કે છે. શું છતાં શાસ્ત્રમાં તેને મિથ્યા દ્રષ્ટિ અસંયમી કહ્યો છે. તેનું કારણ એ છે કે તેને તત્વોનું સુધાર જ્ઞાન સાચું થયું નથી, અથવા અભિપ્રાય પણ અનાદિનો બદલાણો નથી. પણ પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્વોનું સંધાન જ્ઞાન થયું છે. ધારણા માત્ર પૂર્વે કહ્યું એટલે ધારણા માત્ર એને તત્વજ્ઞાન કર્યું છે, પણ અંદર પરિણમન કર્યું નથી. અને એ જ અભિપ્રાયથી સર્વસાધન કરે છે. અભિપ્રાય શબ્દ અહીંયા લીધો, એ અભિપ્રાય એનો એનો એ રહ્યો છે. અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય એને સૌથી પહેલા અભિપ્રાય બદલી જાય છે. મોટો ફેરિયા છે, અભિપ્રાયની ફેર બદલી થાય છે ત્યાંથી. બહુ મોટી વાત છે. અને અભિપ્રાય નથી બદલાનો શું તો એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો એ જે સાધનો કરે છે એના પાછળ રહેલો જે અભિપ્રાય છે એને કારણે જે પરિણામની પરંપરા ચાલી એને જો વિચારવામાં આવે તો તેને કષાયનો અભિપ્રાય આવે છે, એટલે સંસારનો અભિપ્રાય આવે છે. અકષાય સ્વભાવનો, અકષાય ભાવનો, અકષાય મોક્ષનો, શુદ્ધિનો અભિપ્રાય નથી, કષાયનો અભિપ્રાય રહેલો છે. આમ લીધું શું કહી દો આમાંથી? રાગ કરવાનો અભિપ્રાય છે એને, બાહ્ય ક્રિયા અને રાગની ક્રિયાનો અભિપ્રાય. ઊભો રાખીને બધું વિનાગમ પ્રમાણે આચરણ કરે તો પણ નિષ્ફળ છે. અભિપ્રાય રાગનો રહી ગયો. કેવી રીતે અભિપ્રાય ની પરંપરાને વિચારે છે એ વિશે પંડિતજીની નીચે લેવો છે કે આમાં કેવી રીતે ચાલે છે. વિષય તો સારો છે. આજે તરફ